समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति का कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्टमां कलश 261 नो स्वाध्याय आपणे करी रह्या छीए। कलश 61 એ 14મો બોલ છે, એ અનિત્યનો બોલ છે અને એ કળશ, એનો અર્થ, એનો ભાવાર્થ અને આ કળશ ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા એના કેટલાક અંશ કર્યા છે, હવે શેષ અંશ આજે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 452 એના બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે જે વાત કરી એને સહેજ પુનરાવર્તન કરી અને પછી આગળ સ્વાધ્યાય લઈએ કે આત્માની વર્તમાન દશામાં જ્ઞાન આદિની અનેક નિર્મળ અવસ્થાઓ ઉછળે છે, એનાથી ભિન્ન કાંઈક પોતાનું તત્વ છે એને ઈચ્છે છે। જો નિર્મળ અવસ્થાઓ એટલે એ પર્યાયો, એવી પર્યાયોથી ભિન્ન કાંઈક પોતાનું તત્વ છે એને આ એકાંતવાદી ઈચ્છે છે। એક આકાર સર્વથા નિત્ય, એક આકાર સર્વથા નિત્ય એવા આત્મતત્વને વાંચનારો, એવા આત્મતત્વની ઈચ્છા રાખનારો તે એકાંતવાદી તેની વર્તમાન જ્ઞાન આદિ જે અવસ્થાઓ થાય છે તેને છોડી દે છે। અર્થાત પર્યાયથી કાંઈક જુદું આત્મતત્વ છે એમ માનીને એવા આત્મતત્વની વાંછા કરે છે, પણ પરિણામી પરિણામ વિના ન હોય અને પરિણામ પરિણામી વિના સંભવિત નથી, એ હોઈ શકે જ નહીં, એ વાતનો આ એકાંતવાદી ખ્યાલ કરતો નથી। ગુરુદેવ સમજાવે છે કે ભાઈ પરિણામ પરિણામીનું છે, દ્રવ્ય છે એની પર્યાય છે, પરિણામી દ્રવ્ય છે અને એનું પરિણમન થાય છે એટલે એ પર્યાય થઈ, એ પરિણામ। અવસ્થા જે છે તે અવસ્થાઈની છે। હવે પર્યાય વિનાનું દ્રવ્ય કઈ રીતે હોઈ શકે? દ્રવ્ય હોય એનું પરિણમન થાય અને પર્યાય ન હોય, એ તો હોય જ નહીં। એટલે પર્યાય પર્યાયવાન દ્રવ્યની છે, એટલે પર્યાયથી જુદું, પર્યાયથી જુદું એટલે પર્યાય વિનાનું આત્મતત્વ તું શોધવા જાય પણ એ તો શક્ય જ નથી, એ છે જ નહીં। તેથી અનિત્ય પર્યાયને છોડી દઈને તું પોતાનો જ નાશ કરે છે। અનિત્ય પર્યાય છે એ દ્વારા મારું સ્વરૂપ એ ક્ષણભંગુર થઈ જશે, અનિત્ય થઈ જશે એમ કરી અને એના વિનાનું મારું સર્વથા નિત્ય સ્વરૂપ હોય એવી ઈચ્છાને તું છોડી દે, કહેવાનો આશય એવો છે કે એ તારી ઈચ્છા જ ખોટી છે। પરિણામી દ્રવ્ય હોય તો જ પરિણામ હોય, એટલે પરિણામ છે, પરિણામ છે એનો તું સ્વીકાર કરી લે। કેમ કે છે કે તને વાંછિત જે ધ્રુવ, એટલે તને જે ઈચ્છા છે એવું જે નિત્ય ધ્રુવ, એવું આત્મતત્વ એ પરિણામ વિનાનું હોય જ નહીં, એ પરિણામ સહિત જ હોય અને એ પરિણામ એટલે પર્યાય છે એમાં જ એ ધ્રુવનો નિર્ણય થાય છે। આ વાત આપણે ગઈકાલે સમજ્યા છીએ, હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ। એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય એ તો પરદ્રવ્ય રૂપ છે, એ પ્રત્યક્ષ જુદું દેખાય છે અને એ પ્રત્યક્ષ ભિન્ન છે, તેથી એની સાથે આત્માને કોઈ સંબંધ નથી, એ તો સ્પષ્ટ વાત છે, એમાં કઈ બીજી વાત થતી નથી, એટલે એની આ વાત નથી. પણ અહીં તો વસ્તુમાં એટલે આત્મામાં નિત્ય અને અનિત્ય એમ બે પડખા છે. વસ્તુમાં એટલે આત્મામાં નિત્ય અને અનિત્ય એમ બે પડખા છે એની અહીંયા વાત ચાલે છે. ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય રૂપથી આત્મા નિત્ય છે અને એનો એ જ આત્મા પર્યાય રૂપથી બદલે છે, એટલે પર્યાય રૂપથી તે અનિત્ય છે. આત્મા બે છે એમ નહીં, એનો એ જ આત્મા પોતે દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી એ બદલે છે. એટલે ત્યાં બદલતી દશાને જોઈને એકાંતવાદી તેનો ત્યાગ કરીને મારે તો ધ્રુવ નિત્ય આત્મતત્વ જોઈએ એમ ઈચ્છા કરે છે. પણ અહીંયા કહે છે કે એવી કોઈ વસ્તુ નથી, પર્યાય વિનાની એવી કોઈ વસ્તુ નથી. નિત્ય ધ્રુવ જુદું અને પર્યાય જુદી એવી કોઈ વસ્તુ નથી. ભલે પર્યાય ત્રિકાળી રૂપ નથી, ત્રણે કાળે એની એ જ પર્યાય રહે છે એમ નથી, પર્યાય ક્ષણિક છે, પણ પરિણામ એટલે પર્યાય પરિણામી દ્રવ્યનું જ છે, પર્યાય છે તે દ્રવ્યની જ છે, પરિણામ પરિણામીથી ભિન્ન નથી, કેમ કે બંનેના પ્રદેશો એક છે. અસંખ્ય પ્રદેશમાં જેટલામાં પરિણામ ઉઠે છે એ ક્ષેત્રનો અંશ અને ત્રિકાળી ધ્રુવના અંશ પ્રદેશોનો અંશ અને ત્રિકાળી ધ્રુવના અસંખ્ય પ્રદેશોનો અંશ એ બંને ભિન્ન ગણવામાં આવ્યા છે એ બીજી અપેક્ષા એ વાત છે. અહીંયા તો ગુરુદેવે એમ સમજાવ્યું કે બંનેના પ્રદેશો એક છે, પરિણામી દ્રવ્ય અને એ પરિણામ એના પ્રદેશો એક છે એમ કહ્યું. પછી ગુરુદેવ કહે છે કે બીજી જગ્યાએ એમ પણ કહેવામાં આવ્યું છે કે અસંખ્ય પ્રદેશોમાં જેટલા પરિણામ ઉઠે છે એ ક્ષેત્રનો અંશ અને ત્રિકાળી ધ્રુવના અસંખ્ય અંશો એ અસંખ્ય પ્રદેશો એના અંશ એ બંને ભિન્ન ગણવામાં આવ્યા છે એ બીજી અપેક્ષાએ વાત છે. પણ જેમ આ બે આંગળી ભિન્ન છે તેમ પરિણામ પરિણામી ભિન્ન નથી. બે આંગળી જુદી છે, પહેલી આંગળી અને બીજી આંગળી બંને જુદી છે, એવી રીતે પરિણામી જુદો અને પરિણામ જુદા એમ નથી. તેથી પર્યાય ભાવને છોડી અસંખ્ય પ્રદેશી એક અખંડ પ્રદેશમાં અનંત ગુણધામ એવા ધ્રુવ આત્માની આશાએ એને જ્યાં તપાસવા જાય છે ત્યાં અજ્ઞાની ભોંઠો પડે છે. પર્યાય ભાવને છોડીને એટલે કે એવી અનિત્ય પર્યાય મને હોય જ નહીં એમ પર્યાય ભાવને છોડી દઈને પર્યાય ન જોઈએ અને મારે માત્ર ધ્રુવ તત્વ જ જોઈએ એવી ઈચ્છાથી અસંખ્ય પ્રદેશી એક અખંડ પ્રદેશમાં અનંત ગુણધામ એવા ધ્રુવ આત્માની આશાએ એને એ જ્યાં તપાસવા જાય છે ત્યાં એ અજ્ઞાની ભોંઠો પડે છે. અર્થાત એને કાંઈ જ હાથ આવતું નથી, કેમ કે પર્યાયને માનતો નથી અને પર્યાયને નથી માનતો તો પર્યાય વિના એને એવા ધ્રુવનો અનુભવ પણ થતો નથી, ધ્રુવ જાણવામાં પણ આવતો નથી, એટલે ભોંઠો પડે છે. ગુરુદેવ શબ્દ બહુ તોડી તોડીને મૂક્યા છે, અજ્ઞાની ભોંઠો પડે છે. ભોંઠો ક્યારે પડે? કોઈ પણ કે કંઈક આશા લઈને ગયો હોય અને એને જે માન્યતા કરી હોય એમાંનું કાંઈ ન મળે એટલે ભોંઠો પડે. તો અહીંયા એ ભોંઠો એટલા માટે પડે છે કે પર્યાય છોડી દીધી, પર્યાયને બિલકુલ માનતો નથી અને પછી એ ધ્રુવને તપાસવા જાય તો ધ્રુવનું જ્ઞાન એને ક્યાંથી થશે? પર્યાયમાં તો જ્ઞાન થાય ધ્રુવનું, એટલે એ ભોંઠો પડે છે. બહુ સરસ રીતે વાત મૂકી છે ગુરુદેવ. એટલે કે છે કે અર્થાંત એને કાંઈ જ હાથ આવતું નથી, કેમ કે પર્યાય વિનાનું ધ્રુવ હોઈ શકતું જ નથી. પર્યાયથી રહિત જુદું એ ધ્રુવ જોવા જાય પણ એને ક્યાં જોવા મળે? આ વાત કરી એટલે કોઈએ ફરીથી પ્રશ્ન કર્યો જેની થોડીક સ્પષ્ટતા ગુરુદેવે પહેલાથી જ આપી દીધી હતી, છતાં પણ ફરીથી એવો જ પ્રશ્ન કર્યો કે તો આપ કહો છો કે ધ્રુવમાં પર્યાય નથી અને પર્યાયમાં ધ્રુવ નથી, એ શું? કોઈક અપેક્ષાએ ક્યાંક શાસ્ત્રમાં એવી વાત પણ આવી હોય તો એ વાત અહીંયા લીધી છે. ગુરુદેવ એના ઉત્તર આપતા કહે છે કે એ બીજી અપેક્ષા એ વાત છે ભાઈ, ધ્રુવમાં પર્યાય નથી અને પર્યાયમાં ધ્રુવ નથી, એ વાત સાચી, પણ એના એ વાત જે કરવામાં આવી છે એમાં અપેક્ષા જુદી છે. ગુરુદેવ સમજાવે છે કે એક સમયની અવસ્થાનો અંશ, એક સમયની અવસ્થાનો અંશ તે ત્રિકાળી ધ્રુવ રૂપ નથી, અને ત્રિકાળી ધ્રુવ એક સમયની અવસ્થા રૂપ થઈ જતો નથી, એમ પરસ્પર અન્યતાની વાત છે. સમયસાર ગાથા 49માં અવ્યક્તના 5માં બોલમાં આવે છે કે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. તો ત્યાં તો નિશ્ચય અભેદ એક ધ્રુવ તત્વ કેવું છે એ સિદ્ધ કરવું છે. તો કહ્યું કે ધ્રુવ એક સમયના અંશમાં એટલે પર્યાયમાં નથી, પર્યાયને સ્પર્શતું નથી, અને પર્યાય ધ્રુવમાં નથી, ધ્રુવને સ્પર્શતી નથી. એટલે ત્યાં એ વાત છે, ત્યાં જે પ્રયોજન છે એ જુદું છે, એટલે એ અપેક્ષાથી વાત કરી છે. પણ અહીંયા આચાર્ય ભગવાન જે વાત સમજાવે છે એ જુદી વાત છે. અહીંયા તો નિત્ય અનિત્યની વાતમાં આપણે એકાંત અને અનેકાંતની વાત સમજી રહ્યા છીએ, એટલે અહીંયા એ વાત નથી. અહીં તો એકાંતવાદીની કેવી માન્યતા છે અને એ માન્યતાને લીધે શું થાય છે એ સમજાવ્યું છે, એટલે એ એકાંતવાદીની માન્યતા મિથ્યા છે. એટલે અહીંયા કહે છે કે અહીંયા એકાંતવાદી પર્યાય રહિત એકલા ધ્રુવની આશા કરીને બેઠો છે, એ વાત બરાબર નથી. એટલે તેને અહીંયા સમજાવવામાં આવે છે કે ભાઈ તું પર્યાય વિનાનું ધ્રુવ જોવા જાય પણ તને કાંઈ હાથ નહીં આવે. એટલે અહીંયા આખી વાત જુદી છે. અહીંયા તો એકાંતવાદીને સમજાવવું છે કે ભાઈ એકાંત વસ્તુનું સ્વરૂપ તું પકડીને બેઠો છે, એવું વસ્તુનું સ્વરૂપ ન હોય, વસ્તુના સ્વરૂપને તું અનેકાંત દ્વારા સમજ, અને ત્યાગવાદી જે રીતે સમજે છે એવી રીતે સમજ. એ વાત કેવી છે એટલા માટે એને સમજાવે છે કે ભાઈ બંને વાતનો તું સ્વીકાર કર, એ અનિત્ય અંશ પણ છે અને નિત્ય અંશ પણ છે, બંને મળી અને પૂર્ણ આત્મા છે. એટલે અહીંયા એ અપેક્ષાથી વાત ચાલે. ત્યાં જે વાત હતી એ આખી વાત જુદી છે કે ત્યાં ધ્રુવ જુદો દર્શાવવો છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ સમયસારમાં એ વાત આવે છે કે જયારે દ્રષ્ટિનો વિષય દર્શાવવો હોય, દ્રષ્ટિનો વિષય કે જ્યાં દ્રષ્ટિ કરતા પોતાને સમ્યક દર્શન થાય, પોતાને નિર્મળ પરિણામ થાય, તો એવો દ્રષ્ટિનો વિષય જયારે બતાવવો હોય ત્યારે એને બધાથી જુદો બતાવવામાં આવે. પછી એમ કહી દેવામાં આવે કે ત્યાં કે પર્યાય પણ નહીં, એવી વાત કરી દેવામાં આવે. પણ એમાં એ દ્રષ્ટિનો વિષય શુદ્ધ કેવો છે એ દર્શાવવું છે, એટલા માટે ત્યાં એમ પણ કહી દેવામાં આવે કે ના, આત્માને કોઈ કર્મ પણ નથી, આત્માને કોઈ પર્યાય પણ નથી, આત્માને કોઈ વિભાવ ભાવ પણ નથી, કાંઈ નથી. તો એનો અર્થ એવો નથી થતો કે અત્યારે વર્તમાન પર્યાયમાં એને જે મલિનતા છે એ નથી, એમ નથી થતું. પણ એમાં તો દર્શાવવું એ છે કે જો સમ્યક દર્શન પ્રગટ કરવું છે, પોતાના સ્વરૂપને જાણવું છે અનુભવ સહિત, તો એ શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરવું હોય તો શુદ્ધ આત્મા કેવો હોય, એટલે કે દ્રષ્ટિનો વિષય આત્મા કેવો હોય, એટલે એ અપેક્ષાએ વાત કરે ત્યારે એમ કહી દેવામાં આવે કે બીજું કાંઈ નથી. એટલે એવી રીતે અહીંયા ધ્રુવની વાત કરી કે ધ્રુવ કેવું છે એ દર્શાવવું હતું. એટલે એમાં એમ કહ્યું કે જે ધ્રુવ છે એ તો બદલાતું નથી અને પર્યાય છે એ બદલાય છે, તો એ બદલાતી વસ્તુનો અંશ ધ્રુવમાં ક્યાંથી હોય? સમજાવવું અહીંયા એ છે કે ધ્રુવ છે એ બદલાતું નથી અને બદલાય છે એ પર્યાય છે, તો એ બદલાવા વાળી વસ્તુનો અંશ ન બદલાવા વાળી વસ્તુમાં હોય ન હોય? આ તર્ક છે. અને એ જ રીતે જે ધ્રુવ એ નથી બદલાતું, એ નથી બદલાતાનો અંશ એમ કે જે બદલાતી વસ્તુ પર્યાય એની અંદર ક્યાંથી હોય? એટલે અહીંયા એ અપેક્ષાથી વાત કરી છે કે ધ્રુવને જુદું બતાવવું છે એટલા માટે. હવે આ વાત શાસ્ત્રમાં ક્યાંક ધ્રુવને સમજાવવા માટે કરવામાં આવી છે, એટલે એ વાત એ અપેક્ષાએ બરાબર છે. પણ એમ નથી કે દ્રવ્ય છે તે પર્યાય વિનાનું હોય, એમ નથી. બહુ સ્પષ્ટ કરી દીધું ગુરુદેવે, એટલું બધું સ્પષ્ટ કર્યું છે કે બંને જગ્યાએ જે વાત જે અપેક્ષાથી કરવામાં આવી છે એને તમે સમજશો તો બધું સ્પષ્ટ જ છે. તો આ રીતે અહીંયા જે વાત કરવામાં આવી છે એ એકાંતવાદીની માન્યતા ખોટી છે, અને એને સમજાવવા માટે કહેવામાં આવી છે કે ભાઈ તું પર્યાય વિનાનું ધ્રુવ જોવા જાય છે પણ તને કાંઈ હાથ નહીં આવે, કેમ કે એક તો પર્યાય રહિત ધ્રુવ હોતું જ નથી અને ધ્રુવનો નિર્ણય કરનારી પણ પર્યાય જ છે. એટલે પર્યાયને કાઢીને ધ્રુવનો નિર્ણય ક્યાંથી તું કરવાનો? તો ધ્રુવ કાંઈ ધ્રુવનો નિર્ણય કરતું નથી, નિર્ણય તો પર્યાયમાં થાય છે ને. એટલે આખો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ ક્યાં થાય છે? પર્યાયમાં થાય છે. તમે પર્યાયને ન માનો તો પુરુષાર્થ તમે ક્યાં કરો છો? પુરુષાર્થની વાત કરો છો, પુરુષાર્થ કરો છો આમ કરવું તેમ કરવું, ને છતાંય તમે કહો કે ના કોઈ પર્યાય નથી, તો એ બેસતું જ નથી, એ બે વિરોધાભાસી વાત લાગે. એટલે આપણને કઈ વેદાંત પ્રત્યે કઈ એને ક્રિટિસાઇઝ કરવા માટે આપણે કઈ કહીએ છીએ, વેદાંતિક ખોટા પાડવા માટે કહીએ છીએ એમ નહીં, પણ એ માન્યતામાં વિરોધાભાસ જણાય છે. કે એક તરફ તમે એમ કહો કે આ આમ કરો આમ કરો આમ કરો કરવાની વાત કરો, અને પછી એના પછી એના પરિણામ શું આવે એની બધી વાત કરો કે તમને આ એચીવ થાય, અને બીજી તરફ પછી તમે એમ કહો કે એ પર્યાય જ નથી, તો પછી આ બધું કેવી રીતે એને ક્યાં એચીવ થયું? વેદાંતિવાદીનો જે એ લોકો પણ માને છે ને કે આ રીતે તમે પુરુષાર્થ કરો ને આગળ વધો, તો એ પુરુષાર્થ થાય ક્યાં? એટલે પર્યાયને ન માનો અને તમે એ વાત કરો એ બેસતું નથી. એટલા માટે આપણે હંમેશા યાદ કરીને કહીએ છીએ કે વેદાંતની આ માન્યતા ખોટી છે, એટલે સિદ્ધાંત તરીકેની માન્યતા ખોટી છે, વ્યક્તિગત કોઈની વાત નથી. ગઈકાલે એ પ્રશ્ન જે હતો નરસિંહ મહેતા સંબંધીનો, નરસિંહ મહેતા કંઈ એવા પ્રકારે એકાંતવાદી વેદાંતિ ન હતા, એટલે એમને તો ઘણી સમજ હતી. એટલે આપણે જે વાત કરીએ એક વેદાંતની, તો એમાં એ સમજવાનું છે કે સિદ્ધાંત તરીકે વેદાંતે આ વાત કરી છે એ સિદ્ધાંત તરીકે બરાબર નથી, બસ એટલું જ. એમાં કોઈને આપણે ખોટા કપાડવા માંગીએ છીએ એવો આશય નથી, કેમ કે દરેક દર્શન છે એ દર્શનની અંદર કેટલીક વાત એવી છે કે એ એક અપેક્ષા એ સાચી છે પણ એ લોકો બીજી અપેક્ષા એમને માનતા નથી એટલે ખોટી કરે છે. જો એ અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપનો સ્વીકાર કરી લે તો એમની માન્યતાઓ બધી જૈન જેવી થઈ જાય. જે દર્શનને ભેગા કરવામાં આવે અને બધાની એ માન્યતાઓનો સ્વીકાર સાથે એ લોકો કરે તો એમાં એમને જૈન દર્શનની માન્યતાઓ દેખાશે. એ પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ સમજાવે છે કે આત્મા સચિદાનંદ પ્રભુ સત નામ શાશ્વત, સત નામ શાશ્વત એટલે હોવા પણે છે, સચિદાનંદ પ્રભુ સત નામ શાશ્વત જ્ઞાન અને આનંદની ત્રિકાળ ધ્રુવતા ધરનારું તત્વ છે. જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને હંમેશા રહેતું એવું આત્માનું સ્વરૂપ છે. એની વર્તમાન દશામાં કાર્ય એટલે પર્યાય જે થાય છે, કાર્ય થાય એટલે પરિણામ આવે એને આપણે પર્યાય કહીએ, નવી અવસ્થા બદલાય, તો એ પર્યાય જે થાય છે તે એની ચીજ છે. એની ચીજ છે એટલે આત્માની ચીજ છે અને એનાથી અભિન્ન છે, એનાથી જુદી નથી. બંને મળી અને આખો આત્મા છે, દ્રવ્ય અને પર્યાય મળીને આત્મા છે. એટલે એ એક બદલાતો અંશ છે અને પેલો દ્રવ્ય જે ન બદલાતો અંશ છે, બે અંશ મળી અને આત્મા છે. પંચાસ્તિકાયમાં આવે છે કે પર્યાય રહિત દ્રવ્ય એટલે કે પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાય એટલે દ્રવ્ય વિનાની પર્યાય કોઈ ચીજ નથી, આવું હોઈ શકે નહીં, આવી વસ્તુ સ્થિતિ છે. છતાં પણ અનિત્ય પર્યાયને અનેક રૂપ પરિણમતી દેખીને આ પર્યાય હું નહીં એમ માનીને અજ્ઞાની એનાથી જુદા ધ્રુવ આત્મતત્વને શોધવા જાય છે પણ એને કાંઈ નજર આવતું નથી. વેદાંત આદિ મતવાળા જે વસ્તુને સર્વથા કુટસ્થ માને છે, પર્યાયને માનતા જ નથી, તેમને વસ્તુ તત્વની કદીય ઉપલબ્ધિ થતી નથી. આ ગુરુદેવના શબ્દો છે. આગળ 454માં પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં છઠ્ઠી લીટીમાં કહે છે કે એકાંત ધ્રુવને માનનારા હું એક છું, અભેદ છું, ધ્રુવ છું એમ જાણે છે. એ જાણે છે કઈ રીતે? તો પર્યાયથી. એમ એ જાણે છે તો પર્યાયથી, પણ પર્યાય છે એમ માનતા નથી. તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. હું એક છું, ધ્રુવ છું, આ બધું એ જાણે છે તો શેમાં જાણે છે? જ્ઞાનની પર્યાયમાં તો જાણે છે, અને પછી પર્યાયને માનવી નથી. આ તો વિરોધાભાસ થયો. એવું કેવી રીતે બને? જો તમે એને માનો છો કે હું એક છું, ધ્રુવ છું, તે વાણ્યું જાણ્યું, એ બધું ક્યાં થયું? એ દશા, એ પરિણામ, જ્ઞાનના પરિણામ એટલે જ્ઞાનની દશા ક્યાં થઈ? પર્યાય રૂપે તો થઈ, ને છતાં તમે એમ કહો કે ના, પર્યાય અમે નથી માનતા, પર્યાય નહીં, તો એ વાત બનશે જ નહીં. એ તો મિથ્યાત્વ છે. તેમને ધ્રુવ તત્વની ઉપલબ્ધિ કદી થતી નથી. આ જ પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં હવે સ્યાદવાદીની વાતને સમજાવે છે કે સ્યાદવાદી શું માને છે. કે ભગવાન આત્મા જ્ઞાન દર્શન આનંદ આદિ જેનો સ્વભાવ છે, એવો જ્ઞાન આનંદ નિત્ય આનંદ પ્રભુ અસ્થિરૂપ મહાપદાર્થ છે. શરૂઆત એવી રીતે કરી કે આત્માનું સ્વરૂપ સમજાવ્યું પહેલા, કે ભગવાન આત્મા જ્ઞાન દર્શન આનંદ આદિ જેનો સ્વભાવ છે, એવો જ્ઞાન આનંદ નિત્ય આનંદ પ્રભુ અસ્થિરૂપ મહાપદાર્થ છે. આ જે સ્વભાવ કયો ને, એ ગુણને કારણે, જ્ઞાન દર્શન આનંદ આદિ જેનો સ્વભાવ એટલે કે એવા ગુણો છે ને, એવા ગુણોનું જે પરિણમન થાય છે, એવો એનો સ્વભાવ છે. એ ભાવે એ અસ્થિપણે છે, એ ભાવે એ હોવાપણે છે. જેમ સોનાનો ભાવ કહીએ તો સોનાનો પીળાશપણે છે, ચિકાશપણે છે, એની ઘનતાપણે છે, ને એવું એવું પરિણમન એટલે એવા એના ગુણોનું પરિણમન, તો એ ભાવે એનું અસ્તિત્વ છે. એવી રીતે આત્માનું અસ્તિત્વ આ ભાવે છે, એ એનો સ્વભાવ છે. જ્ઞાન દર્શન આનંદ આદિ જે એ સ્વભાવ છે, એવો એ જ્ઞાન આનંદ નિત્ય આનંદ પ્રભુ અસ્થિરૂપ મહાપદાર્થ છે. એની વર્તમાન દશા ક્રમથી થાય છે, એની વર્તમાન દશા ક્રમથી થાય છે. પર્યાયનું લક્ષણ જ ક્રમવર્તીપણું છે. વર્તમાન દશા એટલે પર્યાય, એક સમયની પર્યાય. તો એ પર્યાય જે છે તે ક્રમથી થાય છે, અને ક્રમથી શા માટે થાય છે? કેમ કે પર્યાયનું લક્ષણ જ ક્રમવર્તીપણું છે. પર્યાય ક્રમે જ થાય, એક સાથે બે પર્યાય હોય જ નહીં, એટલે એ તો એનું લક્ષણ છે. ગુણો એક સાથે હોય પણ પર્યાય એક સમયમાં એક જ હોય. જુદા જુદા ગુણની એક એક પર્યાય કરીને અનંત પર્યાય એક સાથે હોય, પણ એક જ ગુણની બે પર્યાય એક સાથે ક્યારેય ન હોય. એક જ દ્રવ્યની બે પર્યાય એક સાથે ક્યારેય ન હોય. અનંત પર્યાય ખરી, દરેક દ્રવ્યની અનંત પર્યાય, કેમ કે દરેક દ્રવ્ય અવિનાશી, દ્રવ્યનો નાશ નથી થતો, અવિનાશી છે. અવિનાશી છે એટલે અનંત કાળ રહેવાનું, અને દરેક દ્રવ્ય અનંત કાળ રહે તો એની અનંત પર્યાય હોય. એ બધી પર્યાય એમાં ગર્ભિત છે. પણ એક સમયમાં તો એક જ પર્યાય, એક સમયમાં બે પર્યાય હોય નહીં. એટલે બીજી પર્યાય ક્યારે હોય? તો પછી અનંત પર્યાય કહી તો એક પર્યાય પછી બીજી હોય, અને બીજી પર્યાય પછી ત્રીજી હોય, ને ત્રીજી પછી ચોથી હોય. એટલે એક ક્રમમાં જ થઈ શકે, બીજી કોઈ રીતે થઈ શકે નહીં. એટલે અહીંયા ગુરુદેવે એ વાત કહી કે પર્યાયનું લક્ષણ જ ક્રમવર્તીપણું છે. ક્રમવર્તી એટલે શું? કે પર્યાય પલટીને બીજી થાય માત્ર એમ નહીં, એટલે પર્યાય પલટીને બીજી થાય માત્ર એમ નહીં, પરંતુ પલટીને જે કાળે જે થવાની હોય તે જ થાય. એટલે પલટીને બીજી થાય એટલી વાત નહીં, પણ એની સાથે એ પણ લઈ લેવાનું કે જ્યારે જે થાય છે તે જ કાળે તે થાય. એમ ક્રમવર્તીની સાથે ગુરુદેવે સમયની વાત લઈ લીધી છે, કે જે સમય એટલે એ કાળની પર્યાય, કે જે એમાં નિમિત્ત કારણ છે. કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય, પર્યાય બદલાય, તો એમાં નિમિત્ત કારણ તરીકે આપણે કાળ દ્રવ્યની પર્યાયને લઈએ છીએ. એટલે એ પણ એ વખતે એમ જ હોય, એ જ નિમિત્ત હોય. એટલે એનો અર્થ એ થયો કે એ જ સમય હોય. એક દ્રવ્યની પર્યાય બદલાય, કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય, એની પર્યાય બદલાય, તો એ વખતે નિમિત્ત શું? કાળ દ્રવ્ય, એટલે કે કાળ દ્રવ્યની પર્યાય. સમય એક એક સમય એનું નિમિત્ત. હવે જ્યારે આ પર્યાય થવાની હોય ત્યારે એ જ નિમિત્ત હોય, એટલે એ નંબરની પર્યાય, એ કાળ દ્રવ્યની જે પર્યાય, જે સમય છે, એ જ નિમિત્ત હોય, બીજું નિમિત્ત ન હોય. એટલે એનો અર્થ એ થયો કે ક્રમ તો છે પણ કાળ નું જે નિમિત્ત જે છે એ પણ નક્કી નિમિત્ત છે, એ જ નિમિત્ત હોય એટલે ક્રમબદ્ધ પણ આવ્યું. ક્રમબદ્ધ પર્યાયની વાત જે છે એને જરાક વધારે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ક્રમબદ્ધ પણ આ રીતે છે. શા માટે સમયનું બદ્ધ પણ શા માટે, અને આપણે જુદી રીતે પણ સમજ્યા છીએ કે અનંત પર્યાય પદાર્થની પણ અનંત પર્યાય છે અને કાળ દ્રવ્ય છે એની પણ અનંત પર્યાય છે. તો એક પર્યાય કાળ દ્રવ્યની લો અને એની સાથે બીજી પર્યાય આ દ્રવ્યની લો, એમને બંનેને આપણે સાથે જોડી દઈએ એકબીજાની સાથે, તો આ અનંત પર્યાય ને પેલી અનંત પર્યાય, એટલે દરેક પર્યાય જે છે એની સાથે એક એક સમય જોડાયો, તો દરેક પર્યાયનો સમય નિશ્ચિત થઈ ગયો. હા આપણે સમજ્યા, હા આપણે અત્યાર સુધી સમજ્યા, પણ એને હજી વધારે સ્પષ્ટ અહીંયા ગુરુદેવ આ રીતે કરે છે કે જે થવાની હોય તે થાય, એ એટલા માટે થાય કે નિમિત્ત તરીકે વિચાર કરીએ તો એ જ નિમિત્ત હોય. એમ પર્યાય પલટીને બીજી થાય એટલા માત્રથી વાત નથી, પણ પલટીને બીજી થાય અને જે કાળે જે થવાની હોય તે જ થાય. પ્રવચન સારમાં મોતીના હારનો દાખલો આપ્યો છે, જેમ 108 મોતીનો હાર હોય તેના બધા 108 મોતી પ્રત્યેક પોતપોતાના સ્થાનમાં પ્રકાશે છે, તેમાં કોઈ આડું અવળું કે આગળ પાછળ કરવા જાય તો એ શક્ય નથી. કરવો હોય તો હાર તોડવો પડે, બાકી હારમાં રહીને એ થઈ શકે નહીં. તેમ આત્મામાં ત્રિકાળવર્તી સર્વ પર્યાયો પ્રત્યેક પોતપોતાના સ્થાનમાં પ્રકાશે છે, એટલે કે પોતપોતાના સ્થાનમાં સ્વકાળમાં પ્રકાશે છે. એનો કાળ છે, સ્વકાળ કહીએ અથવા જન્મ ક્ષણ કહીએ. એટલે શું કે જે અવસ્થા જે કાળે પ્રગટ થવાની હોય તે કાળે તે જ પ્રગટ થાય, આગળ પાછળ થાય નહીં કે આડી ઓળી ન થાય. આ ક્રમબદ્ધપણાની વાત ગુરુદેવે અહીંયા લઈ લીધી. આવું પર્યાયનું ક્રમવર્તીપણું નાની ધર્મી જાણે છે, તેથી ક્રમ દ્વારા તેની અનિત્યતાને જાણતો થકો. વસ્તુ જે નિત્ય છે તે અનિત્યતાથી વ્યાપ્ત હોવા છતાં તેને ઉજ્જવળ નિર્મળ અનુભવે છે. જ્ઞાનીને આ વાત બરાબર ખ્યાલ છે કે પર્યાય છે અને પર્યાયનું અનિત્યપણું છે, ક્રમવર્તીપણું પણ છે, છતાંય એ વખતે જે દ્રવ્ય છે એ તો નિત્ય રહે છે. ભલે એ પર્યાય અનિત્ય છે, પર્યાયનો નાશ થાય છે, તે છતાંય એમાં દ્રવ્યને કાંઈ વાંધો આવતો નથી. આ બધી વાત એ જાણે છે, એટલે એવી અનિત્યતાથી વ્યાપ્ત હોવા છતાં તેને ઉજ્જવળ નિર્મળ અનુભવે છે, એટલે કે પોતે ભગવાન આત્મા વસ્તુ એવી અનિત્યતાથી વ્યાપ્ત હોવા છતાં એને પોતે ઉજ્જવળને નિર્મળ અનુભવે છે. વસ્તુ વસ્તુપણે ત્રિકાળી નિત્ય હોવા છતાં ધર્મી પુરુષ પર્યાયમાં અનેક રૂપતા ક્રમસર થાય છે તેને જાણે છે, અને છતાં અનેક અવસ્થાઓ છે માટે હું અનેક રૂપ મલિન અશુદ્ધ થઈ ગયો એમ માનતો નથી, તેથી એ નિત્ય શુદ્ધ આત્મ સ્વરૂપને અનુભવે છે. ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ, વસ્તુ જે નિત્ય છે તે જ અનિત્ય છે, વસ્તુ તો તેની તે જ છે. નિત્યપણું અને અનિત્યપણું જે છે તે અપેક્ષાએ છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્યપણું છે અને પર્યાય અપેક્ષાએ અનિત્યપણું છે, એટલે વસ્તુ તો એની એ જ છે, વસ્તુ જુદી જુદી નથી. વસ્તુ જે વસ્તુ નિત્ય છે તે જ વસ્તુ અનિત્ય છે, અને જે અનિત્ય છે તે જ નિત્ય છે. અપેક્ષામાં ફેર છે, એની એ જ વસ્તુ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એટલે આવું પ્રમાણ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પર્યાયમાં નિર્મળતા ધર્મ પ્રગટ થતો નથી. બહુ સરસ વાત કરી. જ્યાં સુધી વસ્તુના સ્વરૂપને એ એકાંતે સમજે છે ત્યાં સુધી એને મિથ્યાત્વ છે અને ત્યાં સુધી એને ધર્મ પ્રગટે નહીં. અહીંયા પ્રમાણ જ્ઞાનની પણ સાથે વાત કરી દીધી કે જ્યાં સુધી આવું એ સમજતો નથી, એટલે જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા નય દ્વારા વસ્તુના સ્વરૂપને જાણતો નથી ત્યાં સુધી એને પ્રમાણ જ્ઞાન પણ નથી. આ પણ ગુરુદેવે અહીંયા સિદ્ધ કર્યું. હવે આગળ કળશ 261 ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લઈએ. પાના નંબર 455 ઉપર અહીંયા ગુરુદેવ સમજાવે છે ભાવાર્થમાં કે એક જ ધર્મને જોનારો, એક જ ધર્મને આપણે ગુણ ધર્મ કહીએ એ ધર્મ, આત્માના ધર્મો છે એમાં, એક જ ધર્મને જોનારો એકાંતવાદી ચૈતન્યની જે અનેક રૂપ પરિણતિ થાય તેને ઉપાધિ માને છે, તેને દૂર કરીને તે સર્વથા નિત્ય આત્મતત્વને પ્રાપ્ત કરવા માંગે છે. તેને ઉપાધિ માને છે કે અનેક રૂપ પરિણતિ થઈ એને એ ઉપાધિ માને છે. એ એક જ ધર્મને જોનારો છે, એક જ ધર્મ હોય, આત્માનો ધર્મ નિત્ય ધર્મ જ માને છે, એટલે એક ધર્મને માનનારો થયો. અનેકપણાને નથી માનતો, અનિત્યપણાને નથી માનતો, એવો એ એક જ ધર્મને જોનારો એકાંતવાદી જો એ અનેકપણાને માનવા જાય કે અનિત્યપણાને માનવા જાય તો એને ઉપાધિ લાગે છે. તો એવી ઉપાધિને એને દૂર કરીને તે સર્વથા નિત્ય આત્મતત્વને પ્રાપ્ત કરવા માંગે છે. પણ ચૈતન્યની પરિણતિથી જુદું એવું કોઈ આત્મતત્વ છે નહીં, કેમ કે પરિણામ વિનાનો જુદો કોઈ પરિણામી હોતો નથી. તેથી એકાંતવાદીને ચૈતન્ય ધ્રુવ તત્વની પ્રાપ્તિ થતી. આગળ કથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા નિત્ય અપરિણામી છે એમ કહ્યું, આત્મા નિત્ય અપરિણામી છે એમ કહ્યું એ તો દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી કહ્યું હતું, પરંતુ દ્રષ્ટિ કરનાર તો પર્યાય છે, તેથી ઉછળતી પરિણતિને ન માને અને એનાથી રહિત આત્મતત્વને ઈચ્છે તો એને તે ક્યાંથી મળે, એટલે કે ન મળે, કેમ કે એવું કોઈ જુદું પૃથક જ્ઞાન આત્મતત્વ છે નહીં, એટલે કે પર્યાય વિનાનું એવું કોઈ તત્વ નથી, પર્યાયથી જુદું કોઈ દ્રવ્ય છે એમ છે નહીં, અંશમાં અંશી નથી, અંશીમાં અંશીમાં અંશ નથી, અંશમાં અંશી નથી અને અંશીમાં અંશ નથી, એ તો અભેદની દ્રષ્ટિ કરાવવાની અપેક્ષાથી કથન છે. એવું કહેવામાં આવે ને, જયારે અભેદની દ્રષ્ટિ કરાવવી હોય, દ્રષ્ટિનો વિષય દર્શાવવો હોય, ત્યારે એમ કહેવામાં આવે કે આ ગુણી છે એમાં ગુણ નથી, એક જ છે, એવા ગુણનો જો ભેદ પાડવામાં જશે તો દ્રષ્ટિનો વિષય શુદ્ધ એને જણાશે નહીં. એવી રીતે એમ કે અંશીમાં અંશની કલ્પના કરશે તો પછી ભેદ પડશે, એટલે અંશીમાં અંશ નથી એમ કહેવામાં આવે, એ તો ગૌણ કરીને કહેવામાં આવે છે અને ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલે એ કહેવામાં આવે છે. અંશીમાં અંશ નથી, અંશમાં અંશી નથી, પણ એ તો અભેદની દ્રષ્ટિ કરાવવાની અપેક્ષાથી કહેવામાં આવે છે. બાકી પરિણામ ક્યાંક રહે છે ને, એટલે પરિણામ તો છે તો ખરા ને, અંશ છે, અંશી છે, બધું છે તો ખરું ને, અને પરિણામી પણ છે, તો પરિણામ ક્યાંક રહે છે અને પરિણામી બીજે ક્યાંક છે એમ બેનો ક્ષેત્રભેદ નથી. પરિણામ ક્યાંક છે અને પરિણામી બીજે ક્યાંક છે એમ બેનો ક્ષેત્રભેદ નથી. ત્રિકાળી ધ્રુવ જ્યાં જે અસંખ્ય પ્રદેશમાં છે ત્યાં જ એની અવસ્થા પણ છે, દશા પણ છે, એટલે પર્યાય પણ છે. આવું વસ્તુનું સ્વરૂપ છે, વાસ્તવિક સ્થિતિ આવી છે. આ ન સમજાય એટલે પછી લોકો રાગમાં ચડી જાય, શુભ ભાવમાં ચડી જાય અને એને ધર્મ માને. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, આત્મા દ્રવ્ય નિત્ય હોવા છતાં પર્યાય અનિત્ય છે અને પર્યાય અનિત્ય હોવા છતાં દ્રવ્ય નિત્ય છે, આવું યથાર્થ માને એનું નામ ત્યાગવાદી અનેકાંતવાદી. આગળ 456 પાના ઉપર કહે છે કે ત્યાગવાદી વસ્તુમાં રહેલા ધ્રુવ અને અધ્રુવ બંને ધર્મને માનનારો છે. ધ્રુવ અને અધ્રુવ બંને ધર્મને માનનારો છે. કોણ? ત્યાગવાદી. જે અનેકાંતથી વસ્તુના સ્વરૂપને સમજે છે એ વસ્તુમાં રહેલા ધ્રુવ અને અધ્રુવ બંને ધર્મને માનનારો છે. વસ્તુપણે તો આત્મા અનાદિ અનંત ત્રિકાળ ધ્રુવ જ છે. વસ્તુ અપેક્ષા એને કોઈએ ઉપજાવ્યો નથી, ઉત્પન્ન થયો નથી કે કોઈ ઉત્પન્ન કર્યો નથી. એ છે એટલે હોવાપણે છે એટલે સત છે, અને જે સત છે હોવાપણે છે એને કોણ ઉપજાવે? સતનો નાશ કેવો? બીજી વાત, એક વાત કે જે સત છે એટલે હોવાપણે છે, તો હોવાપણે છે એને કોણ ઉપજાવે? એને ઉપજાવવાની જરૂર જ નથી. અને એ સત છે તો પછી એનો નાશ કેવો? જે છે તો છે, છે 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 તો ક્યાં સુધી છે? તો અનંતકાળ સુધી છે, એટલે પછી એનો નાશ પણ નથી. તો સત તો ત્રિકાળ સત જ છે. આમ વસ્તુપણે નિત્ય છે તો પણ ક્રમે ક્રમે ઉપજતી વિણસતી ચૈતન્યની અવસ્થાઓની અપેક્ષાએ જ્ઞાન એટલે આત્મા અનિત્ય પણ છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે અને સાધવાદી એને યથાર્થ જાણે છે, તેથી નિત્ય સ્વભાવના આલંબનની દ્રષ્ટિ વડે જીવિત રહે છે, નાશ પામતો નથી. આવી વાત છે. તો આ રીતે આ કળશ 261 અહીંયા પૂરો થાય છે અને આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ પણ પૂરો થયો. હવે આગળ કહે છે કે પૂર્વોક્ત રીતે અનેકાંત અજ્ઞાનથી મૂંડ થયેલા જીવોને જ્ઞાન માત્ર આત્મતત્વ પ્રસિદ્ધિ કરી દે છે, સમજાવી દે છે એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે. આ જે રીતે સમજાવ્યું પૂર્વોક્ત રીતે કે આ જે 14 કળશ દ્વારા જે રીતે સમજાવ્યું એ રીતે હવે આપણને ખ્યાલ આવે છે કે આ અનેકાંતને સ્વીકારીએ તો એ અનેકાંત જ એક એવું છે કે જે અજ્ઞાનથી મૂંડ થયેલા જીવોને વાસ્તવિક સ્વરૂપ એટલે જ્ઞાન માત્ર આત્મતત્વ એ સમજાવે છે અને એવા અર્થનું હવે કળશરૂપ કાવ્ય કહેવામાં આવે છે. એટલે અનેકાંત સમજાવે છે, એટલે અનેકાંત દ્વારા સમજાય છે. તો કળશ 262 ઇત્ય જ્ઞાન વિમુંડાના જ્ઞાન માત્રમ પ્રસાધ્યન આત્મતત્વમ અનેકાંત સ્વયમેવ અનુભૂયતે. કળશના અર્થમાં કહે છે કે ઇતિ અનેકાંત, આ રીતે અનેકાંત અર્થાંત સ્યાદરાદ અજ્ઞાન વિમુંડાના જ્ઞાન માત્રમ આત્મતત્વમ પ્રસાધયન, અજ્ઞાન મૂંડ પ્રાણીઓને જ્ઞાન માત્ર આત્મતત્વ પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભૂયતે, સ્વયમેવ અનુભવાય છે. આ રીતે અનેકાંત અર્થાંત સ્યાદવાદ અજ્ઞાન મૂંડ પ્રાણીઓને જ્ઞાન માત્ર આત્મતત્વ પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભવાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે, ઘણો વિસ્તાર કરી અને પંડિતજીએ સમજાવ્યું છે. કહે છે કે જ્ઞાન માત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે, પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાન માત્ર આત્મતત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાન માત્ર આત્મતત્વનો નાશ કરે છે. એટલે કે કાં તો પોતાની મેળે એમ સમજાય છે અથવા તો કોઈકના એવા એક ઉપદેશ દ્વારા એ એકાંતને ગ્રહણ કરીને એક જ પક્ષને લઈને પોતાના બીજા પક્ષ ને ન સ્વીકારીને એટલે એમ એ પોતાના જ્ઞાન માત્ર આત્મતત્વનો નાશ કરે છે. તેમને એવા અજ્ઞાનીને, એવા અજ્ઞાની જીવોને સ્યાદવાદ જ્ઞાન માત્ર આત્મતત્વનું અનેકાંત સ્વરૂપ પણ પ્રગટ કરે છે એટલે સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો જ્ઞાન માત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. શું કહ્યું? જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો, એટલે કે સ્યાદવાદના ઉપદેશ અનુસાર એ રીતે જોવામાં આવે તો, વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવામાં આવે, બધી અપેક્ષાથી સમજવામાં આવે તો જ્ઞાન માત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. એક ધર્મવાળી છે એમ નહીં, અનેક ધર્મવાળી વસ્તુ છે એને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. માટે હે પ્રવીણ પુરુષો, તમે જ્ઞાનને તત્સ્વરૂપ, અતત્સ્વરૂપ, એક સ્વરૂપ, અનેક સ્વરૂપ, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત સ્વરૂપ, પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસત સ્વરૂપ, નિત્ય સ્વરૂપ, અનિત્ય સ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મ સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવ ગોચર કરી પ્રતીતિમાં લાવો. અહીંયા ઉપદેશ આપ્યો છે કે હે પ્રવીણ પુરુષો, તમે જ્ઞાન માત્રને આજે 14 બોલ કહ્યા, એ 14 બોલની વાત આમાં લીધી કે એ પ્રમાણે વસ્તુના સ્વરૂપને સમજો, તત્સ્વરૂપ સમજો, અતત્સ્વરૂપ સમજો, જે અપેક્ષાએ તત્સ્વરૂપ છે તે અપેક્ષાએ એને તત્સ્વરૂપ સમજો, જે અપેક્ષાએ અતત્સ્વરૂપ છે એ અપેક્ષાએ એને અતત્સ્વરૂપ સમજો. એની એ જ વસ્તુ એક સ્વરૂપ છે અને એની એ જ વસ્તુ અનેક સ્વરૂપ પણ છે, તો એની અપેક્ષા સહિત એને સમજો. એ પ્રમાણે એનું હોવા પણ અસ્તિત્વ સ્વના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે એટલે એ સત સ્વરૂપ, અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી એટલે એમ એ પરથી અસત સ્વરૂપ છે એમ સમજો. તેમજ એને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય સ્વરૂપ અને પર્યાય અપેક્ષાએ અનિત્ય સ્વરૂપ એમ અનેક ધર્મ સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવ ગોચર કરી પ્રતીતિમાં લાવો, એ જ સમ્યક જ્ઞાન છે. સર્વથા એકાંત માનવું તે મિથ્યા જ્ઞાન છે. એકાંત ન માનવું નહીં, પણ સર્વથા કોઈ પણ વસ્તુના સ્વરૂપને એકાંત તે જ માનવી એ સિવાય બીજું ન માનવું તો એ મિથ્યા જ્ઞાન છે. હવે આ રીતે પંડિતજીએ બહુ સુંદર ભાવાર્થ લખ્યો છે. આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી પાસેથી આ કળશનો વિસ્તાર સમજીએ. પ્રવચન દત્તાકર ભાગ 10મો, પાના નંબર 456, કળશ 262, લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ, અહીં અનેકાંતનો અર્થ સ્યાદવાદ કર્યો છે. કેટલી નાની વાત છે એની પણ નોંધ ગુરુદેવે લીધી છે. અહીંયા જોશો તો જે શ્લોકનો અર્થ લખ્યો છે ને, એ શ્લોકાર્થમાં એ રીતે લીધું છે કે આ રીતે અનેકાંત અર્થાંત સ્યાદવાદ એમ જે મૂક્યું છે, બરાબર? તો એની અહીંયા સ્પષ્ટતા કરી ગુરુદેવે. શું સ્પષ્ટતા કરી છે? કે અહીં અનેકાંતનો અર્થ સ્યાદવાદ કર્યો છે. હવે સ્યાદવાદ છે તો કથનની પદ્ધતિ છે, કથનની શૈલી છે, બરાબર છે? અને અહીંયા શું કર્યું છે? અનેકાંતનો અર્થ સ્યાદવાદ કર્યો છે. ક્યાં? જે શ્લોક જે છે એના અર્થમાં જે વાત કરી ત્યાં, તો એની ઉપરથી અહીંયા ગુરુદેવ વાત સમજાવે છે કે અહીંયા અનેકાંતનો અર્થ સ્યાદવાદ કર્યો છે. વાસ્તવમાં અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે અને સ્યાદવાદ છે એ વસ્તુના અનેકાંત સ્વરૂપને બતાવનાર છે. એટલે એ જ્યારે કથનમાં અથવા લખવામાં આવે ત્યારે એ સ્યાદવાદ દ્વારા કહેવામાં આવે, એ લખવામાં આવ્યું તો એની સાથે એની અપેક્ષા સહિત બતાવવામાં આવે એટલે એને એ દ્યોતક કહ્યું. એના અનેકાંત સ્વરૂપનો દ્યોતક છે કે બતાવનારો છે. સ્યાદવાદ છે એ વસ્તુના અનેકાંત સ્વરૂપને બતાવનાર. સ્યાત કહેતા અપેક્ષા, જે ધર્મ વસ્તુમાં હોય તે અપેક્ષાએ, અને વાદ કહેતા વચન, કથન. આ રીતે સ્યાદવાદ તે અનેકાંત સ્વરૂપ વસ્તુને કહેનારી વચન પદ્ધતિ છે. સ્યાદવાદ એ તો કહેનારી પદ્ધતિ છે, એ શૈલી છે, એ દ્વારા અનેક વસ્તુનું અનેકાંત સ્વરૂપ કહેવામાં આવે છે. જેમ કે આત્મા નિત્ય છે તો કથનચિત દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, આત્મા અનિત્ય છે તો કથનચિત પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. એટલે એમાં કથનચિત મૂકવામાં આવે એટલે કે કોઈ અપેક્ષાએ, એવો અર્થ થાય. એટલે સ્યાદ વાગથી જયારે કથન હોય ત્યારે કથનચિત શબ્દ મૂકતા એ જણાય આવે કે કોઈ અપેક્ષાએ આમાં વાત કરવામાં આવી છે. એટલે કોઈ પણ કથનની આગળ આપણે કથનચિત શબ્દ મૂકી દઈએ તો એ કોઈ પણ વાક્યની આગળ આપણે કથનચિત મૂકીએ તો એ વાક્ય ખોટું પડે નહીં. નહીતર શું થાય કે એને આપણે એકાંતે માની લઈએ કે ગિરીશભાઈ કાકા છે એમ કહીએ તો એક જ અપેક્ષાએ કાકા છે અને બીજી ઘણી અપેક્ષાએ એ કાકા નથી, એટલે એ વાત બરાબર બનતી નથી, ખોટું પડે. પણ જો આપણે એમ કહીએ કે ગિરીશભાઈ કથનચિત કાકા છે તો પછી એમાં જોવાની જરૂર ના પડે કે ભાઈ કોઈ એક અપેક્ષાએ એ કાકા છે, બાકી બીજી અપેક્ષાએ બીજું પણ છે, એવું અંદરથી અર્થ આપણને સમજાઈ જાય. એટલે જ્યારે જ્યારે કથન કરવામાં આવે ત્યારે શાસ્ત્રમાં એક કથનચિત કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ એક અપેક્ષાએ એ વાત એમ છે અને બીજી અપેક્ષાએ બીજું પણ છે એ વાત અંદર ગર્ભિત છે. એટલે કથનચિત કહો કે સ્યાત કહો, એટલે વાક્ય આમ પણ લખવામાં આવ્યું અથવા બોલવામાં આવે કે સ્યાત સ્યાત કરીને જે છે તે કહેવામાં આવે કે વસ્તુ એક છે. સ્યાત વસ્તુ નિત્ય છે, સ્યાત વસ્તુ અનિત્ય છે. એનો અર્થ એ છે કે કોઈ અપેક્ષાએ વસ્તુ એક છે, કોઈ અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. એટલે સ્યાત શબ્દ મૂકો અથવા તો કથનચિત મૂકો, બંનેનો અર્થ એમ છે. અહીંયા કહે છે કે આમ સ્યાદવાદ અપેક્ષાથી કથન કરીને અનેકાંત વસ્તુને સિદ્ધ કરે છે. એટલે અનેકાંત દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને અનેકાંત બતાવે છે. અનેકાંત દ્વારા જ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજમાં આવે છે. અહીં કહે છે આ રીતે અનેકાંત અજ્ઞાનથી વિમુક્ત પ્રાણીઓને જ્ઞાન માત્ર આત્મતત્વને પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભવાય છે. શું કહ્યું કે આ રીતે અનેકાંત અજ્ઞાનથી વિમુક્ત પ્રાણીઓને જ્ઞાન માત્ર આત્મતત્વને પ્રસિદ્ધ કરતો, એટલે જે અજ્ઞાન સહિત છે એવા મૂંઢ જેમની દ્રષ્ટિ અનેકાંત સ્વરૂપને સ્વીકારતી નથી ને એકાંતે વસ્તુના સ્વરૂપને સ્વીકારી રહ્યા છે, એમને આ અનેકાંત જ સાચું સ્વરૂપ સમજાવે છે. એટલે કહે છે કે એ અનેકાંત એ અજ્ઞાનથી વિમુક્ત પ્રાણીઓને એવા અજ્ઞાની જીવોને જ્ઞાન માત્ર આત્મતત્વને પ્રસિદ્ધ કરતો સ્વયંમેવ અનુભવાય છે. હું સ્વસ્વરૂપી જ્ઞાન સ્વરૂપથી છું અને પરરૂપથી નથી. હું સ્વસ્વરૂપી જ્ઞાન સ્વરૂપથી છું અને પરરૂપથી નથી એમ તત અને અતત એ બે બોલ થયા ને એમાં. તત પણે છું, તે પણે છું, એટલે સ્વસ્વરૂપથી તત, જ્ઞાન સ્વરૂપથી તત અને પરરૂપથી અતત એમ તત અતત આદિ ધર્મો દ્વારા અનેકાંત અજ્ઞાન અજ્ઞાન એટલે અજ્ઞાની મૂંઢ પ્રાણીઓને જ્ઞાન માત્ર આત્મા પ્રસિદ્ધ કરે છે એમ સ્વયંમેવ અનુભવાય છે. અનેકાંતને જાણતા સ્વસ્વરૂપ વસ્તુ આત્મા સ્વયંમેવ એટલે પોતા વડે જ અનુભવમાં આવી જાય છે. વસ્તુને આત્માને જાણવારૂપ પર્યાય સ્વયંમેવ પોતાથી જ પરિણમી જાય છે. હવે આમાં લોકોને કેટલાકને સ્વયંમેવ શબ્દ માટે વાંધો છે, એમ કે સ્વયંમેવનો અર્થ તો પોતે પોતાથી જ એમ નહીં પણ પોતા રૂપ ચેતન ચેતન રૂપ ને જડ જડ રૂપ પરિણમે એમ લેવો જોઈએ એમ બુદ્ધે કહે છે, પણ એ બરાબર નથી. સ્વયંમેવ કહીને અહીંયા પોતાથી જ પરથી નહીં એમ નિશ્ચય કરાવવો છે. આ એક સ્પષ્ટતા કરી ગુરુદેવે અહીંયા એક સરસ ઉદાહરણ આપીને વાત સમજાવે છે કે ઘણા વર્ષ પહેલા જામનગરમાં એક છોકરાએ પૂછ્યું કે મહારાજ તમે આત્મા દેખો, જ્ઞાન માત્ર વસ્તુને દેખો એમ કહ્યા કરો છો, પણ એ દેખવો કેવી રીતે? બહાર દેખીએ તો આ બધું દેખાય છે, એટલે માતા પિતા પરિવાર ઘર એ બધું દેખાય છે, અને આંખ બંધ કરીને અંદર દેખીએ તો અંધારું દેખાય છે, આત્મા તો દેખાતો નથી. હા, આ ઉદાહરણ ઘણી વાર ગુરુદેવ આપે છે. એ અને એ બાળકે પૂછ્યું એમ કે આંખ બંધ કરીએ તો અંધારું દેખાય છે અને આ બાર બીજું બધું દેખાય છે, એમાં આત્મા તો દેખાતો નથી, આત્મા જોવો કઈ રીતે? આ વાત બધાને હતી, પણ એ બાળક હતો એટલે એને પ્રશ્ન કર્યો, બીજા કોઈએ પ્રશ્ન ના કર્યો. બાકી આ બધા બધાને આમ જ છે, બધાને પ્રોબ્લેમ છે આ તો, કે આત્મા દેખાતો તો નથી અને છતાંય બધા મભમ મભમ ચલાવ્યા જ કરે છે, લાંબુ 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 ખેંચ્યા કરે છે, તત્વની લાંબી 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 ચર્ચાઓમાં પડ્યા છે, પણ ચોખ્ખું કબૂલ નથી કરતા કે અમને આત્મા નથી દેખાતો. હવે તમે અમને બતાવો, શરમ આવે ને એમને. આ પેલું બાળક એટલે બિચારા એ સીધે સીધું કહી દીધું કે ગુરુદેવ કેમ આમ કહો છો, પણ અમને આત્મા દેખાતો તો નથી, હવે ક્યાં જુઓ? આમ આંખ ખુલ્લી આંખે નથી દેખાતો, બંધ આંખે પણ નથી દેખાતો. આપણે ગુરુદેવ આગળ આવું બોલીએ નહીં, નહીતર પછી એમ થાય કે આપણને જ નથી દેખાતો, બીજા બધાને દેખાતો હશે તો. હવે ગુરુદેવ એને જવાબ આપ્યો છે કે બહાર દેખીએ તો આ માતા પિતા બાગ બંગલા બધું દેખાય છે, અને અંદરમાં આંખ બંધ કરીએ તો અંધારું દેખાય છે, આત્મા તો દેખાતો નથી. હવે એને ગુરુદેવે જવાબ આપ્યો કે ભાઈ આ અંધારું છે એમ જાણ્યું કોણે? અંધારું છે એમ જાણ્યું કોણે? એ જાણનાર કોણ? અંધારું એવું કોણે જાણ્યું? તારી આંખ તો બંધ હતી અને તને એ જણાયું ને, અંધારું જણાયું, તે અંધારું છે એવું તને જ્ઞાન થયું, એટલે અંધારું છે એવું જ્ઞાન કોણે કર્યું? અંધારામાં કાંઈ જણાય નહીં, અને વળી અંધારું અંધારા વડે જણાય નહીં. તર્ક હવે સમજાયો છે ગુરુદેવ અહીંયા. છોકરાને તો એટલી બધી વાત ન તર્ક દ્વારા સમજાય, પણ આપણને સમજાવી છે કે અંધારામાં કાંઈ જણાય નહીં એ વાત બરાબર, વળી અંધારું અંધારા વડે જણાય નહીં. તો પછી અંધારાને જાણ્યું કોણે? એટલે જાણવા વાળું અંધારું નથી, જાણવા વાળો કોઈક બીજો છે, અંધારાને જાણવા વાળો બીજો છે. આ અંધારું છે એમ શા વડે જાણ્યું? તો એ જ્ઞાન વડે જાણ્યું. અંધારાનો જાણનાર અંદર ભિન્ન જ્ઞાન સ્વરૂપ આત્મા છે. જ્યાં અંધારું જણાય છે ત્યાં જ જાણનાર, જાણનાર એટલે એ જ્ઞાન છે, એટલે એને જ્ઞાન પ્રકાશ કહો. જ્યાં અંધારું જણાય છે ત્યાં જ જાણનાર જ્ઞાન પ્રકાશ છે. બીજી રીતે કહીએ તો આત્મા જણાતો નથી એવો નિર્ણય કોણે કર્યો? કોઈ એમ કે આત્મા જણાતો નથી તો એવો નિર્ણય કોણે કર્યો? આત્મા જણાતો નથી, આ નિર્ણય કરવાની અપેક્ષાએ વાત કરી, પેલું જ્ઞાન કરવાની અપેક્ષાએ વાત કરી, હવે અહીંયા નિર્ણય કરવાના. તો નિર્ણય કોણે કર્યો? આત્મા નથી જણાતો એવો નિર્ણય કોણે કર્યો? એ નિર્ણય તારા જ્ઞાનની ભૂમિકામાં થયો છે. હું નથી એમ કહેતા જ હું છું એમ એમાં આવી જાય છે. હું નથી એમ કહેતા જ હું છું એમ એમાં આવી જાય, કેમ કે એવો નિર્ણય કરનાર છે ને, હું નથી એમ કહેનારો કે એવું માનનારો જે છે એ જ આત્મા છે, એ તું છો, એ જ હું છે. હું નથી એમ કહેતા જ એમાં હું નો નિર્ણય સમાઈ જાય છે. પર સ્વરૂપથી હું નથી એમ જાણતા જ સ્વસ્વરૂપથી હું છું એમ સિદ્ધ થઈ જાય છે. આવું અનેકાંત છે. ગુરુદેવ આ વાત કેમ અહીંયા લાવ્યા કે આ અનેકાંતની વાત છે, એટલે એ છે કે દેખતો નથી એમ કહેતા જ દેખનારો પોતે છે એમ નિશ્ચય થાય છે. સ્વસ્વરૂપમાં અંતર્મુખ દ્રષ્ટિ કરે તો અવશ્ય દેખનારો દેખાય છે. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી થોડા અંશ લઈએ. ભાવાર્થમાં પંડિતજીએ જે કહ્યું એને આપણે જરાક ફરીથી વાંચીએ. અહીંયા કે છે કે જ્ઞાન માત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે, પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાન માત્ર આત્મ તત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાન માત્ર આત્મતત્વનો નાશ કરે છે. આ પંડિતજીએ સમજાવ્યું. હવે એને ગુરુદેવ કઈ રીતે સમજાવે છે જુઓ. ગુરુદેવ કહે છે કે જ્ઞાન માત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. જુઓ, શિષ્યનો પ્રશ્ન હતો કે આત્માને જ્ઞાન માત્ર કહેતા એકાંત તો થઈ જતું નથી ને? તો કહે છે કે જ્ઞાન માત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. તમે આત્માને જ્ઞાન માત્ર કહો એટલે બીજા ગુણો તો પછી રહ્યા નહીં, એમ તમે એકાંત થઈ જાય ને. તમે આત્માને એમ કેવું જોઈએ ને કે આત્મા તો અનંત ગુણ માત્ર છે એમ કેવો જોઈએ, અનંત ગુણ સ્વરૂપ છે. તેની જગ્યાએ તમે જ્ઞાન માત્ર કહી દો છો તો એકાંત થઈ જશે એમ. આ તો બરાબર છે કે જ્ઞાન માત્ર કહી દઈએ, આત્માને જ્ઞાન કહીએ ત્યાં સુધી ઠીક છે, પણ અહીંયા તો કઈ આત્માને જ્ઞાન માત્ર કહીએ તો એકાંત તો થાય જ ને, બરાબર લાગે છે આપણને એમ લાગે કે વાત તો બરાબર છે. તો આચાર્ય ભગવાને કહ્યું કે ભાઈ જ્ઞાન માત્ર કહેતા એકાંત થતું નથી, અને એ વાત પહેલા પણ સમજાવી, એ વાત અહીંયા ફરીથી ગુરુદેવ દીધી. તો કહે છે કે જ્ઞાન માત્ર આત્મ વસ્તુ અનેકાંતમય છે. જેને જેને એ જ્ઞાન માત્ર ને જે તમે એકાંત થઈ જાય છે એમ જે કહો છો, પણ એ વસ્તુ જ અનેકાંતમય છે એમ કહેવું છે. જ્ઞાન માત્ર આત્મ વસ્તુ અનેકાંતમય છે, અને એવું અનેકાંતમય એનું સ્વયં સિદ્ધ છે, એ આપણે અગાઉની ગાથામાં અગાઉ પ્રશ્નમાં કરી ગયા છીએ. પેલા જ્ઞાન માત્ર કહેતા જ આત્મા જ્ઞાન સ્વરૂપથી તત્ અને પરજ્ઞેય સ્વરૂપથી અતત્, આત્મા જ્ઞાન સ્વરૂપથી તત અને પરજ્ઞેય સ્વરૂપથી અતત, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી સત અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અસત ઇત્યાદિ અનેક ધર્મો આત્મામાં સિદ્ધ થઈ જાય છે. હું વસ્તુપણે એક છું એમ કહેતા જ ગુણ પર્યાયથી અનેક છું, તથા હું દ્રવ્ય રૂપથી નિત્ય છું એમ કહેતા જ પર્યાય રૂપથી અનિત્ય છું એમ સિદ્ધ થઈ જાય છે. આમ જ્ઞાન માત્ર કહેતા આત્મા વસ્તુ અનેકાંતમય સિદ્ધ થાય છે. તો આ રીતે 14 બોલથી આચાર્ય દેવે સંક્ષેપમાં આત્માનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. અનેકાંતમય તો બધું કહ્યું એ તો વાત સિદ્ધ કરી, પણ સાથે સાથે આચાર્ય ભગવાને આત્માનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. બીજી પણ કેટલીક વાત આ કળશને સમજાવતા ગુરુદેવે કરી છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. Thank you.